તારીખ 22/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 133-135 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 74.
परिणाम से भिन्न होने के लिए वस्तु में बैठ कर देखना है तभी वस्तु में अपनापन एकत्व होने से पर्याय का कार्य भिन्न दिखने लगेगा और ऐसी भिन्नता देखने से पर्याय का नाश होते हुए भी द्रव्य में अपनापन तो प्रकार में रहता है तभी तो पर्याय के नाश होने से आकुलता नहीं होगी और इधर में त्रिकाली में बैठने से सुख शांति बढ़ेगी. तो महत्वपूर्ण आ बोल खास कर सुंदर प्रकार પરિણામમાં બેસવું એટલે શું અને દ્રવ્યમાં બેસવું એટલે શું? પરિણામમાં બેસતા વસ્તુ તો દેખવું પરિણામમાં બેસવું એટલે પરિણામમાં પોતાપણ કરવું, અહંપણ કરવું, પોતાપણ કરવું, અનુભવવું, એને પરિણામમાં બેસેલો છે, પરિણામ દ્રષ્ટિ છે એમ કહેવાય. મારે આત્માનું ધ્યાન કરવું છે, પરિણામમાં કેવી રીતે દ્રષ્ટાંત કે જીવ એમ વિચારે છે કે મારે આત્માનું ધ્યાન કરવું છે, આ પરિણામમાં બેસીને આત્માનું ધ્યાન કરવાની વાત કરે છે. કેમ કે આત્મા બીજો ધ્યાન કરનારો હું બીજો ધ્યાન તો પરિણામ કરે, મારે ધ્યાન કરવું છે કેમ કે પરિણામ ધ્યાન કરે છે, મારે ધ્યાન કરવું છે એમ વાત આવશે. કોનું ધ્યાન કરવું છે? આત્માનું ધ્યાન કરવું છે. મારું ધ્યાન કરવું ન આવ્યું એમાં
બીજો આવ્યો
એક જગ્યાએ શૈલી બદલી છે, એવી શૈલી ભાગ્ય જોવા મળે કે પરિણામ મેરા ધ્યાન કરતા પર્યાય મેરા ધ્યાન કરતી મેં ધ્યાન કરને વાલા
નહીં
એવો સંકેત 320 ગાથામાં આવે છે. દેશના ચાર દેવને 320 ગાથામાં છે કે ધ્યાન વિનશ્વર છે અને હું અવિનશ્વર છું. હું એટલે ત્રિકાળી, ત્રિકાળી હોવાથી અવિનશ્વર છું, પણ ત્યાં હું પણ કર્યું, અપના પણ કર્યું,
અપના પણ
ઇન્દ્રિયમાં બેસવાની વાત છે. હું અવિનશ્વર છું, મારું ધ્યાન કરનાર જે અવસ્થા છે એ વિનશ્વર છે, એ નાશ પામનારી છે. પછી ધ્યાનની અવસ્થા છે, હું ધ્યાન નહીં હોઉં એ ધ્યાનની અવસ્થા શુક્લ ધ્યાન નહીં હોય, એ વિનાશિત છે, વિનશ્વર છે, એનો નાશ થતા મારો નાશ થતો નથી. હું તો કરવા વાળી પર્યાય છે તો પણ એમ કે છે કે આવી રીતે જો દ્રવ્યમાં હું પણ કરવાથી વસ્તુ મેં અપનાપન ગુને છે, પર્યાય કા કાર્ય ભિન્ન દેખને લગેગા. કોને દેખે દેખે છે? દેખાય તો પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાયમાં જુદું દેખાશે, પર્યાયનું કાર્ય જુદું દેખાશે. કોને? પર્યાયને. પર્યાય તો પર્યાય છે, પર્યાયનું કાર્ય પર્યાયને જુદું દેખાશે. કેમ કે પર્યાય પોતાનું પણ પોતામાં ન રાખ્યું, દ્રવ્યમાં પોતાપણું કર્યું માટે આવી વાત છે. થોડી અટપટી છે એટલે તો માણસને સમજવામાં કંઈક તકલીફ પડે છે, પણ બહુ સમ્યક અને સુંદર વાત છે. એવો એક સંકેત અનુભવ પ્રકાશમાં દીપ સમજીએ કર્યો છે. આવો કે પરિણામ મારો લાભ લે છે, સ્વરૂપ એકાગ્રતા કરીને પરિણામ મારો લાભ લે છે. હું પરિણામ માં લાભ નથી લેતો, પરિણામ મારો લાભ લે છે. શું કે એને શાંતિ થાય છે, પરિણામ માં સુખ ઉપજે છે. તો પરિણામે મારો આશ્રય કરવો એ પરિણામ ના લાભ ની વાત છે. મારે ભાઈ આવે તો મને વાંધો નથી ને, ન આવે તો એક વાર મને વાંધો નથી. હું તો પરિપૂર્ણ અનાજી છું, ફરી મારી પાસે નથી આવતું અને બાર ઘટતા કરે છે, મને શું નુકસાન જેવું જશે. એટલે તમે એવી શૈલી બહુ કરી છે અને તો મુખ્ય શૈલી છે કે પરિણામમાં સિદ્ધપદ હો કે પરિણામમાં નિગોજ અવસ્થા હો, મને સિદ્ધ અવસ્થાથી લાભ નથી ને નિગોજ અવસ્થાથી
નુકસાન નથી.
સિદ્ધ અવસ્થામાં આનંદ તો આનંદ અને નિગોજ અવસ્થામાં આનંદ તો પ્રચુર કસાય કરવું જોઈએ. ઓકે, એ આનંદ અને અશાંતિ ને અશાંતિ છે એના લાભ નુકસાનની મર્યાદા પરિણામમાં સમાપ્ત થઈ જાય છે. પરિણામમાં એ વાત પૂરી થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, મને એ લાભ નુકસાન અડતા નથી. મને એ લાભ નુકસાન અડતા નથી એવો નિશ્ચય મુખ્ય જોઈએ, એવી શ્રદ્ધા મુખ્ય જોઈએ, એવું જ્ઞાન મુખ્ય જોઈએ, તો જ એવી અવસ્થાનો પુરુષાર્થ ચારિત્રમાં અને પુરુષાર્થમાં આવશે. એ તમને પછી એવી અવસ્થા થવાનો પુરુષાર્થ સહેજે ચાલશે, પણ એમ જો નિશ્ચય હોય તો, નહીતર નહીં. આ કાર્ય પદ્ધતિ આ પ્રકારની.
પ્રથમ તો જ્ઞાન સ્વભાવ નિશ્ચય કરવો, એ આવો આવો જ્ઞાન સ્વભાવ આપે કયો એવો નિશ્ચય કરવો. પ્રથમ તો જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો,
આવો આત્માની વાત. જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમાં ત્રિકાળી પરિપૂર્ણ તત્વનો નિશ્ચય કરવો, એવો નિશ્ચય કરવો, જ્ઞાનમાં એની મુખ્યતા રાખવી, તો પુરુષાર્થ એવી દશા થવાનો આગળ ચાલ ચાલશે. મેં વર્તમાન મેં હિ પરિપૂર્ણ હું, સુનતે હિ કુછ કરના કરાના હૈ નહીં, એસા ઉલ્લાસ તો પ્રથમ સે હિ આના ચાહિયે, ફિર ઉસી કી પૂર્તિ કે લિયે પ્રયાસ કરના. એ મુખ્ય ન રહે તો એની પૂર્તિ માટે પ્રયાસ કરવાનો ક્યાં આવે છે? માટે પહેલી વાત એ મુખ્ય કરી લેવી જોઈએ, શ્રદ્ધામાં મુશ્કેલીમાં જ્ઞાનમાં, પછી એનો પ્રયત્ન ચાલશે. એમાં શું કરે છે, એમાં ભૂલ શું થાય છે? મુમુક્ષુ જીવ પહેલાં ચિંતા કરે છે પર્યાયની, કે મારી પર્યાયમાં એ સંયમ દર્શન નથી, મારી પર્યાયમાં હજી જ્ઞાન નથી પૂરતું, મારી પર્યાયમાં હજી પુરુષાર્થ કરતો નથી, મારી પર્યાયમાં હજી આમ છે ને આમ છે, આમ નથી આમ છે. આ જે પર્યાયમાં એની મુખ્યતા કરવા જાય છે એમાં એમાં એ પર્યાયની પ્રધાનતાની અંદર એના પરિણામો રોકાઈ જાય છે. અનાદિથી પર્યાય દ્રષ્ટિ હોવાથી પર્યાય પ્રધાનતા તો રહી છે, એમની શૈલી જ આખી ઘણા પ્રધાન છે. એમ કે સૌથી પ્રથમ જો તે સાંભળ્યું કે આત્મા તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છે અને કંઈ કરવું કરાવવું અંદરમાં સ્વરૂપમાં છે જ નહીં, તો એવો ઉલ્લાસ આવવો જોઈએ, એવો ઉલ્લાસ આવવો જોઈએ. તે ઉલ્લાસને બસ એવું થવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે જાઓ કાંઈ ખાતર નથી, બધી જગ્યાએ તો બચી ગયા. એમાંથી આ નીકળે છે, એમાંથી આ નીકળે છે કે અધમા અધમ અધિકો પતિત સફળ જગતમાં હું, એ પર્યાયમાં છે. તો કે આ વસ્તુ પર્યાયમાં રહેવી જ ન જોઈએ, જેવો કરેલો છું એવો થવો જોઈએ. જ્યાં સુધી એ રીતે પોતાને દોષ કાઢવાની એટલે પરિપૂર્ણ શુદ્ધતાની તૈયારી નહીં થાય ત્યાં સુધી હું પરિપૂર્ણ છું એ ભાષ્યમાન નહીં થાય. એમાંથી નીકળશો પૂર્ણ શુદ્ધતામાં જ ના ગર્ભમાં સ્વરૂપ નિશ્ચય આવી ગયો. સ્વરૂપ નિશ્ચય ત્યાં પીડ્યો છે. પરિણામ મેં બેઠ પર વસ્તુ કો દેખને, એટલે પરિણામમાં અહંપણું રાખીને વસ્તુને જેવું જોવાથી શું વાત ચાલે છે? પરિણામમાં દોષ છે એ દોષ પોતે જે છે એ જાણે બીજી વાત છે, અને વસ્તુમાં હું પણ કરવા અર્થે પરિણામમાંથી હું પણ ઉઠાવી લેવું એ બીજી વાત છે. આ બીજી ચાલે છે. એ જ્યાં જે વાત કહેવા ધારે છે ત્યાં એ વાતનો પરમાર્થ પકડવો જોઈએ. અધમા અધમ અધિકો અધિકો પતિત સખળ જગતમાં હું, એમાં પણ એક પરમાર્થ છે. અને પરિણામમાં હું પણ નહીં કરીને દ્રવ્યમાં હું પણ કરું એમાં પણ પરમાર્થ છે. એ પરમાર્થ પરમાર્થનો મેર કરવો જોઈએ. પરમાર્થ એક પરમાર્થને બીજા પરમાર્થને સામે ભેળવીને વિરુદ્ધતા ઊભી થાય છે એ વિચારવાનો દ્રષ્ટિકોણ બરાબર ભૂલ થાય છે. વિચારવામાં જ ભૂલ થાય છે. જ્ઞાનમાં વિપર્યાસ જેમ જેમ ઘટે છે તેમ તેમ જ્ઞાનની સરળાઈ પણ વધે છે, સરળતા વધે છે, વિચાર કરવાની સરળતા વધે છે અને એ સરળપણે વિચાર કરી શકે છે. આમાંથી પરમાર્થ કેવી રીતે નીકળે છે એ એની સરળાઈ છે, સરળતા છે. બાકી તો એકદમ સમ્યક પુરુષાર્થની વાત હોય તો જે પુસ્તક કાઢીને સરળતા કરી શકાય છે. કોઈ રોકતું નથી, પૂછા કરનારને કોઈ રોકતું નથી. પણ કુતર્ક કરવા એ માનસિક રૂપ છે, આચાર્ય પ્રેમ છે. તમારું ચિંતા મને તારવું છે, એમાં એક વાત તારવી છે કે જીવને પોતાનું આત્મહિત થાય ત્યાં પણ એને કુતર્ક કરવા હોય તો એ બિચારાને માનસિક રોગ થઈ ગયો છે. માનસિક રોગ કરવા વાળા રોગ ના હોય શું થાય? આ ગામ તો માનસિક રોગ માં થાય ને, નકામા નકામા આમ થામ થા વિચારો આવ્યા કરે, ખોટા વિચારો જેને કે મને આમ થઈ ગયું છે, મને આમ થઈ ગયું છે, મને તેમ થઈ ગયું છે, હું ગીત ને અડી ને બેસે છે એમાં ગીત પડશે તો રસ્તામાં ન ચાલવું પણ સુપારી ઉપર ચાલવું પણ કોઈ દારૂ પીધેલો મોટર સુપારી ઉપર ચલાવી દઈએ તો મળી જવાય બીજું શું થાય તો ખોટા વિચાર આવે એના કારણે ગમે તેવી શુદ્ધ પર્યાય હોય તો પણ આશ્રય કરવા યોગ્ય નથી પરદ્રવ્ય પરભાવ પર્યાય ને પરદ્રવ્ય ન કહેવાય પર્યાય ને પરદ્રવ્ય નો કહેવાય તો એ દ્રવ્ય નો ભાવ છે શુદ્ધ પર્યાય આત્માના હિત કરવાની વાત સ્વરૂપ આશ્રય કરવાની વાત જોરથી આવતી હોય અધ્યાત્મ પ્રધાનતા તો એવું એવા જોરનો પુરુષાર્થ નો પોતામાં આવિર્ભાવ થાય એવો ભાવ એમાંથી ગ્રહણ કરવો એના બદલે કુતર્ક કરે એ બધી અસરળતા માનસિક રોગ છે અત્યારે માનસિક રોગ આશ્રય કરવા યોગ્ય નથી કોઈ પણ પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી પૂર્ણ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય અને જેને પૂર્ણ પર્યાય છે તે પૂર્ણ પર્યાય નો આશ્રય કરતા નથી અરે સાધક છે એ પણ કોઈ પર્યાય નો આશ્રય કરતા નથી શૂન્ય પ્રસન્ન થાય કોઈ પર્યાય નો આશ્રય કરે નહીં વર્તમાન કે ભાવિ ની કોઈ રીતે નીચે હોય એની ઉપર ની પર્યાય નથી ભાવના આવી એક વાત છે ને આશ્રય કરવો બીજી વાત છે અપૂર્વ અવસર એને પહેરા આવશે એ ભાવના છે આશ્રય કરવાની વાત નથી બે વચ્ચેનો ભેદરેખા સમજવી એમ પર્યાયની વાત આવે પર્યાય ઉપર વજન છે એવી વાત આવે દ્રવથી નહીં આલિંગિત પ્રત્યભિક જ્ઞાનનું કારણ એવા દ્રવથી નહીં આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે એમાં પરમાર્થ છે એ કાઢવો ત્યાં પછી આ વાત તોડવા માટે નથી પર્યાયમાં આશ્રય કરવાનો જે નિષેધ કર્યો છે એ તોડવા માટે એ વાત
નથી
પ્રથમો અવળા સવળા ગમે તે પ્રકારે આવે બધા શાસ્ત્ર વચનો માંથી પરમાર્થ કાઢતા આવડવો જોઈએ નહીંતર વિરોધ આવ્યા વગર બેસે ને એક વાત બેસે ને બીજી નહીં બેસે અમુક બેસે ને અમુક નહીં બેસે એ પરિસ્થિતિ પોતે પોતામાં જ
પૂછવાય
નહીં દ્રવ્ય નો આશ્રય કરે એટલે એને બધા રસ્તા સાફ થઈ જાય ચોખ્ખું શું ગુજવાય છે અંદર અંદર જ ગુજવાય છે સારી તારણ નીકળી મેં તો ત્રણ ચાર વાર નહીં લખી લઈએ છીએ જ્યારે અમને એવું લાગે ત્યાં પોતે નોંધ કરી લઈએ છીએ દાદા વખત ની નોંધ ભેગી થઈ પછી આપી બેઠ કર વસ્તુ કો દેખને વસ્તુ ભિન્ન દેખતી હોય, મારે આત્મામાં ધ્યાન, આત્માનું ધ્યાન કરવું છે, એ વસ્તુ પર થઈ ગયા, ભિન્ન દેખાય છે વસ્તુ, મારે આત્માનું ધ્યાન કરવું છે, એમાં વસ્તુ ભિન્ન આત્મા થઈ ગયા, હું જુદો, હું પણ હું રાખું, પર્યાયમાં જે અનાદિ છે અને આત્મા જેમાં હું પણ કરવું છે એને ઉલટાનો પર કરી દીધો, પર પણ કરી દીધું, નજીક પરિણામ મેં છે ભિન્ન હોને કે લીએ, એટલે કે પરિણામમાં હું પણ ઉઠાવી લેવા માટે વસ્તુ મેં બેઠ કર દેખના હે, વસ્તુમાં બેઠ કર એટલે પોતાના સ્વરૂપમાં ત્રિકાળમાં હું પણ કરવાનું કરીને જોવાનું છે, પછી બધું બરાબર દેખાશે. અમારે
તો એક જ નહીં
ભૌગોલિકતા પોતાની કેમ કે હું અવ્યક્ત દ્રવ્ય પ્રત્યે આસક્ત છું, માટે હું વ્યક્ત પર્યાય પ્રત્યે હું મારા પ્રત્યે ઉદાસીન છું. એવું છે કે જગતમાં પણ કોઈના પ્રત્યે અનહદ રાગ થઈ જાય, અનહદ પ્રેમ થઈ જાય ને, ત્યારે માણસ પોતાની જાતને ભૂલી જાય. કોઈના પ્રત્યે અનહદ રાગ ને અનહદ પ્રેમ થઈ જાય ને, ત્યારે પોતાની જાતને ભૂલી જાય. પર્યાય કામ કરે છે, તેને દ્રવ પ્રત્યે દ્રવને જોતા અહો ભાવ થઈ ગયો. અનંત અનંત દિવ્ય ગુણોનું નિધાન ગુણ ધામ આત્મા હું, કે હું કરનારો હું તો પર્યાય હું એ ભૂલી ગયો. આમાં હું તમે કરી વાછરડાને બતાવવા જતા ગાય પોતાને ભૂલી જાય છે,
ભૂલી જાય પોતાને યાદ.
વાત્સલ્યનો દ્રષ્ટાંત શું છે? વાત્સલ્યનો દ્રષ્ટાંત એ છે કે વાછરડાને બચાવવા જતા ગાય પોતાની જાતને ભૂલી જાય છે, મને ખાઈ જશે આ સિંહ, એ વાછરડાને ખાવા આવે તો એને સિંગડું મારશે, ઊભી ઊભી જોયા કરે રોવા મળે
નહીં,
રોવે સિંગડું જ મારે એને નહીં જ ન આપે. વાત્સલ્ય એવી સ્થિતિ છે, સાધનની વાત થઈ એવી સ્થિતિ છે, પોતાને કામ કરે કહેવાય છે કે જે સમાજમાં કે રાજમાં મુખ્યતા પામે એનું ઘરનું જીવન કે કુટુંબનું જીવન એને ભૂલી જવું પડે, એ કુટુંબ એ જીવન ગૌણ થઈ જાય. એટલે પહેલા પ્રધાન નહોતો ત્યારે ઘરમાં 8 કલાક જતો હતો, 10 કલાક જતો હતો, હવે 5 કલાક નથી જઈ. કેમ કે હવે આખા ગામના કામ કરવા, આખા રાજના કામ કરવા, એવા માણસ શું કહે છે કોઈ મહાપુરુષ હોય તો ભાઈ કુટુંબની વ્યક્તિ નથી રહી, હવે સમાજની વ્યક્તિ થઈ ગઈ છે, કુટુંબની સંપત્તિ નથી પણ એ સમાજની સંપત્તિ છે એમ કહેવાય. આખું સમાજ એનું ધ્યાન રાખે, એ સમાજનું ધ્યાન રાખે, આખું સમાજ એનું ધ્યાન રાખે, હુકમ પૂરતી મર્યાદામાં એને રાખી શકાય નહીં, એ રહી શકે પણ નહીં. બારમાં પણ એ થાય છે કે નથી? એવા તો ઘણા દ્રષ્ટાંતો બધું મળતા હોય છે કે જે બહુ ગરીબીમાં હોય એ ખોરાક પૂરો પૂરતો પેટ પૂરતો ન મળતો હોય, થોડો ખોરાક મળે તો મા એના બાળકને ખવડાવે પોતે ન ખાય, માં ભૂખેરીને છોકરાને ખવડાવે એવા તો દાખલા ઘણા
ઇતિહાસ
છે. કે જેના પ્રત્યે અનહદ પ્રેમ હોય અનહદ રાગ હોય એ પોતાની જાતને ગૌણ કર્યા વિના
રહે
નહીં. તો હવે પર્યાય પૂછે કે તને દેવ પ્રત્યે રાગ છે કે તને તારા પ્રત્યે રાગ છે, તારી જાત તારે મુખ્ય છે કે તારો ધણી તને મુખ્ય છે? એથી આ પતિ પ્રત્યે પણ અનહદ પ્રેમ હોય તો પોતે પોતાની જાતને ભૂલે છે. એટલે તો ભૂલી જાય છે એને દ્રવ્ય પુત્ર શું કરવા જાય છે, પ્રેમ શું થઈ જાય છે? ત્યાં સુધી લીધું શાસ્ત્રો ને જવા વાળી બુદ્ધિ કો વિચારણ 136 માં આવ્યું કે ના આવ્યું? ઇસલિયે પરિણામ છે ભિન્ન હોને કે લીએ વસ્તુ મેં બેઠ કર દેખ માને, તભી વસ્તુ મેં અપનાપન હોને છે. પર્યાય કા કાર્ય ભિન્ન દેખને લગેગા, દેખાશે પર્યાય ને, પર્યાય નું કાર્ય પર્યાય ને પર્યાય થી ભિન્ન દેખાશે. ઠીક, આવી એક વિચિત્ર પરિસ્થિતિ થાય છે. જે દ્રવ્યમાં હુંપણું સ્થાપે છે એવી જે પર્યાય તે પર્યાયના કાર્યને પોતાથી ભિન્ન જોવે છે. સપના જેવી વિચિત્રતા છે, સપના લાવો પોતાને, સપનામાં પોતાને આમ થાય છે તેમ થાય છે જોવે, પોતાનું મોઢું જોવે. ઠીક, એ અસંભવિત છે. પણ નહીં તો પોતાનું મોઢું વગેરે રિસાઈ દેખાય વગેરે રિસાઈ પોતાનું મોઢું જોવે એમ છે. એમાં પર્યાય પોતાને પોતાથી ભિન્નતા જોતો દ્રવ્યમાં હું પણ પોતા. આ બધી ભાવોની રમત છે. ભાવોમાં ઉલટફેર થાય છે તો આ બધી ભાવોની રમત છે. બોલ્યું નો તો એક સમયની પર્યાયમાં બધી રમત છે. સભી વસ્તુ મેં અપનાપન એટલે એકત્વ મને છે. પર્યાય કા કાર્ય ભિન્ન દેખને લગેગા, ઓર એસી ભિન્નતા દેખને છે. પર્યાયમાં ભિન્નતા દેખાવાથી પર્યાય કા નાશ હોતે હુએ ભી દ્રવ્ય મેં અપનાપન તો ત્રિકાલી રહેતા હૈ. એવી રીતે પર્યાયથી ભિન્નતા દેખાવાથી પર્યાયનો નાશ થવાથી મારો નાશ થાય છે એવો અનુભવ નહીં થાય. મૃત્યુ વખતે ખોટો જ અનુભવ થાય છે ને, માણસને એવો અનુભવ થાય છે કે હું મરી જઈશ, હું મરી ગયો, ખોટી વાત છે. કોઈ જીવ બતો અનુભવ મિથ્યા છે, મરી ગયાનો અનુભવ મિથ્યા છે. એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે એક દેહ છોડીને બીજા દેહને ધારણ કરે છે તેનો તે આત્મા છે. અવસ્થા ફેર થાય છે, વસ્તુ તેની કઈ નથી થતું. પૂછું તું રહેવાના કઈ ઓછું છે એમ લાગે ના કે કઈ મારા માટે કઈ કે એવું લાગતું નથી ને અનુભવ બતાવતો કે અનુભવ જ એમ છે. મારા અનુભવને તપાસીને કયો કે કઈ ઘટી ગયું તમારા માટે? ના ના, મારા માટે કઈ ઓછું છે એવું તો લાગતું છે. ખરેખર એ અનુભવ છે. શરીરમાં હું પણ માન્યું છે એ ભેદ જ્ઞાન કરવાનો બહુ સારો પ્રયોગ છે. સાતા વખતે તો એ બહુ સારો થયો. એટલે પર્યાય કા નાશ હોતે હુએ ભી દ્રવ્ય મેં અપનાપન તો ત્રિકાલી રહેતા હૈ. सभी तो पर्याय के नाश होने से आकुलता नहीं होगी, त्यारे तो पर्याय ना नाश थवा जरा आकुलता नहीं तो एकदम शांति रहे। तो पलटवो एनो स्वभाव छे, पलटे छे, हूँ क्या पलटू छु, अखंड उभो छु, हूँ ध्रुव अखंड उभो छु, पर्याय पलटो मारे छे, मारवा दियो, एनो स्वभाव छे। તેથી કઈ મને નુકસાન લાભ નથી, પર્યાય પલટો મારે એમાં નુકસાન નથી, લાભે નથી, કાંઈ નથી, ક્રૂર છે, પરંતુ તમે તો પર્યાય કે નાશ નથી, આકુલતા નહીં હોગી, ઓર ઇધર મેં બેઠને સે સુખ શાંતિ બઢેગી। વૃદ્ધાવસ્થા આવે છે ને એમ દુઃખ કરે છે, અરે યુવાન અવસ્થા પૂરી થઈ ગઈ, હવે આપણે બેઠા થઈ ગયા, હવે આપણે વૃદ્ધ થઈ ગયા, હવે આપણે બેઠા થઈ ગયા, હવે કાંઈ નથી છું, એવો નેવો છું। અવસ્થા શરીરની ફરી છે, આત્માની એટલે એને હું તો શરીરમાં હું ગણું છું ને, એનો અર્થ શું છે કે શરીર કે હું આત્મા કે હું આત્મા ખાઈ શકતો નથી, સીધી વાત કે તીવ્ર દુઃખ લાગે તો પતી શકે, ચાલતી મિથ્યાત્વ અવસ્થામાં તીવ્ર દુઃખ લાગે તો એને સુખ મળે જ છે, ન મળે એમ નહીં, મળશે કે નહીં મળે એમ નહીં, મળે જ છે। આ નિયમ કરવા આ એક વાત એમને ઘણી સારી પ્રસિદ્ધ કરી છે, વર્તમાનમાં જે દુઃખ લાગવું એ વાત કોઈને પણ જાગ્રત કરે એવી છે, અને આ શું કહે છે, આપણે તો ખાઈએ છીએ, પીએ છીએ, પહેરીએ છીએ, ઉઠીએ છીએ, હરીએ છીએ, ખાઈએ છીએ, ઊંઘીએ છીએ, મજા આવે, આનંદથી આપણા તો દિવસો પસાર થઈ જાય છે, એને કોઈ રીતે આત્મિક સુખ પામવાનો પ્રખોત્તર આવતો નથી, કેમ કે તો સંતોષાઈ ગયો। જેને આત્મિક સુખ જોઈએ છે એને વર્તમાનમાં દુઃખ છે તે લાગવાની શરૂઆત થઈ જાય, અથવા લાગવું તો જ્ઞાનમાં થાય છે, લાગવું એટલે અનુભવવું, વેદવું, લાગવું એટલે વેદવું, વેદવું જ્ઞાનનો ધર્મ છે। વર્તમાન અવસ્થામાં દુઃખ છે છતાં દુઃખ લાગતું નથી, એનો અર્થ કે જ્ઞાન એટલું બિડાઈ ગયું છે કે દુઃખને દુઃખ પણ અનુભવતું નથી, જાડુ થઈ ગયું નથી માણસ કરતા જાડી ચામડી થઈ ગઈ, તો ગમે તે થઈ ગઈ તો એને અસર નથી થતી, કેમ તો બહુ જાડી ચામડી થઈ ગઈ છે, એમાં જ્ઞાનને ચાલતા વિકલ્પની અવસ્થામાં એકત્ર થાય છે, એનું દુઃખ અનંતું છે મિથ્યાત્વ અવસ્થામાં, જ્ઞાન જાડું થઈ ગયું છે, એટલું સ્થૂળ થઈ ગયું છે કે દુઃખ હોવા છતાં દુઃખ અનુભવાય, જેને મુમુક્ષુ અવસ્થામાં દુઃખ અનુભવાય છે, એની સુખનો અનુભવ નથી થયો અને દુઃખ અનુભવાય છે, એને જ્ઞાન એટલું નિર્મળ થયું છે, મુમુક્ષુની ભૂમિકામાં એને જ્ઞાન એટલું નિર્મળ થયું, એટલે કે એટલો એ હળવકર્મી થયો, ભાવ થયો, દ્રવ્ય દ્રવ્ય તો હળવકર્મી થઈ જ ગયો, ભાવે હળવકર્મી થયો, એનો ભાવ જ્ઞાનનો ચોખ્ખો થયો, દુઃખ દુઃખ લાગવા માંડ્યો, અને જેટલું એ જ્ઞાન નિર્મળ થાય એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દુઃખ પણ દુઃખ વધારે દુઃખ લાગે છે, કહ્યું ને કે દેવાદિક પ્રત્યે પણ ઉપયોગ જાય તો પછી જ દુઃખ લાગવું જોઈએ, ત્યાં તો મંદ આકુલતા છે, પણ જ્ઞાન જેનું નિર્મળ છે શૂન્ય દ્રષ્ટિમાં તો શાંતિ વર્તે છે, શાંતિ યારે ગીંડવીને કહે છે કે આ બધું જેવું એ જ્ઞાનની નિર્મળતા બતાવે, એટલી અનેક દશામાં શાંતિ નો પ્રકાર નથી, નહીં કરે એને અશાંતિ ને શાંતિ નો ભેદ પડે જ નહીં, પડતો નથી. સારી લોકો છે, કેવી ખરાબ વાત આવે છે. વાસ લેવામાં આટલી ઘૃણા થાય, મોઢા માં છે જાય છે. પણ એની ચામડી એવી જાડી થઈ ગઈ છે, જ્ઞાન એવી જાડી થઈ ગઈ, દુર્ગંધ દુર્ગંધ નથી લાગતી, ઘણાસ્પદ વિશે ઘણાસ્પદ નથી લાગતો. કોઈ જાદુ થઈ ગયું છે, આ જુદી જાતનું પાતળું જાત છે, ઉઘાડ છે. બાહ્ય ઉઘાડ તો અંગ પૂર્વ નો હોય તો જ્ઞાન હોય છે, ઠીક. અગિયાર અંગ નો ઉઘાડ હોય તો જ્ઞાન જાડુ હોય છે, કુલ હોય પોતાના વર્તમાન દુઃખ નું દુઃખ મળવાનું. દ્રવ્યલિંગીની તો વાત લીધી છે કે દ્રવ્યલિંગીને સંતોષ થઈ ગયો છે, એને દુઃખ નથી લાગતો. એવું છે ઘણી જગ્યાએ આવશે. અસલ મેં મીઠા છું, અમે તીવ્ર દુઃખ લગ્ના કહીએ. જો તીવ્ર દુઃખ લગે તો સત્ય સુખના સંતોષ હોય નહીં શકતા. દુઃખની વેદના, દુઃખ કી વેદના સુખ કો સુધે બિના રહેતી નહીં. એના ઉપર 121માં દ્રવ્યલિંગીની વાત છે કે દ્રવ્યલિંગી કો એક સમય કી ઉઘાડ પર્યાયના સંતોષ એને સુખ લગતા હૈ, સુખ લગતા હૈ, સુખનો સંતોષ છે એને, મંદ કથાની શાંતિનો સંતોષ છે. એટલે કે મલિનતામાં એને સંતોષ છે, એને પવિત્રતા ક્યાંથી પ્રગટ. રસ લાગે એ પાણી ગોતે એમ કે છે, તરસ ન લાગે એ પાણી તો ગોતે. ભૂલશો ન હોય એને ગમે એ ભોજન આપણે નકામું છે, એના જેવું એની ભૂખ મરી ગઈ છે, લીવર પડી જાય છે. ઘણા લીવરમાં ગડબડ થાય તો ભૂખ મરી જાય, સામાન્ય ગડબડ થાય આખું પીળું થાય છે ને, પીલી દ્રષ્ટિ થઈ જાય છે. પાંડુ
કમળો
કમળો કમળો થાય, ભૂખ ન લાગે, ભૂખ મરી જાય, ખાવા દઈ તો ઉપરી થાય. હવે એને લીવર બગડી ગયું છે અને એ લીવર દઈ દે છે એને. તમે હારામ હારે ચીજ મૂકવાની એ હું કે ખબર છે, જોઈને મને ઉપકાર આવે છે. તમે મને દેખાડો છો પણ મને જોઈને ખાસ કરીને જેને મૃત્યુ પહેલા એ બધા અવયવો શિથિલ થઈ જાય છે, એમાં ઓર્ગન છે, તો બધા પાચકના જે ઓર્ગન છે જુદા જુદા અવયવો છે એ બધા કામ કરતા એકદમ અટકી જાય છે. ત્યારે માણસ ખોરાક પાછો વળે છે, શું કે ખોરાક પાછો વળે છે એમ બોલે. એટલે હું કે એને જોઈને એને એમ કે તમે લઈ જાવ અહીંયા આવે છે, મારી સામે નહીં, તમે એને લઈ જાવ આવે છે મારી સામે નહીં. ખાવું તો ગમતું નથી પણ
જોવું ગમતું
અરુચિ થઈ જાય. એમ જેને અધ્યાત્મ ની અરુચિ થાય છે એને અધ્યાત્મ ની વાત સાંભળવી ગમે નહીં, એને અરુચિ થાય. આત્મા ની વાત એને સાંભળવી ગમે નહીં, એને જળની ને રાગ ની એટલી બધી રુચિ છે કે આત્માની અધ્યાત્મ ની વાત આવે તો એને બહુ રુચિ થાય, અણગમો થઈ આવે. અંદર લીવર બગડી ગયું, ભાવ તો ભોજન છે નથી ભાવતો. અધ્યાત્મ સિવાય અધ્યાત્મ નાશ થાય જ નહીં, મુખ્ય અધ્યાત્મ છે. અસલ મેં તીવ્ર દુઃખ લગે તો સુખ મિલતા હી હૈ, વિકલ્પ મેં ઇતના દુઃખ હિ દુઃખ લગે કભી સુખ કી ઓર જાતે હૈ તો સુખ
મિલતા હૈ.
દુઃખ લાગે અને તીવ્ર દુઃખ લાગે તો એ સુખ ને શોધીને સુખ પ્રત્યે ગયા વિના એને રહી શકે જ નહીં. એને બધું દુઃખરૂપ લાગે, બોજારૂપ લાગે. આત્માર્થની ભૂમિકા છે કે એને પોતાના આત્મહિતના કાર્ય સિવાય હૃદયમાં જે જે કાર્યો આવી પડે એનો બોજો બહુ લાગે. સંસારી જીવોને સંસારના કાર્યોમાં હોશ આવે, ઉત્સાહ આવે, પોતાના સંયોગો ઉજળા થાય, સારા થાય, સરખા થાય એના ઉત્સાહમાં આવે જીવન વિતાવે. આત્માર્થીની ભૂમિકામાં એને બોજો લાગવા માટે આ ક્યાં આવી ગયું, આ ક્યાં આવી ગયું, મારે તો મારું કરવું છે, આ ક્યાં આવી ગયું, ઉપાધિ લાગે. નાના નાનું કામ હોય તો ઉપાધિ લાગે. એટલા માટે વાત્સલ્યના અને પ્રભાવનાના અંગમાં આત્માર્થી જીવોની નિવૃત્તિનો વિચાર કરવામાં આવે છે, એવા નિવૃત્તિ ક્ષેત્રો ઉભા કરવામાં આવે છે. અહીં આવીને નિવૃત્તિ ક્ષેત્રો સાધન સાધે એને કાંઈ ઉપાધિ કરવી પડે નહીં, ખાવાની નહીં, પીવાની નહીં, રળવાની નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, બધું એને ઉપલબ્ધ હોય. એટલા માટે વાત્સલ્ય પ્રભાવનામાં ગોઠવે છે કે જેને બાહ્ય કાર્યો ઉપાધિ ગ્રુપનું બોજારૂપ લાગે છે એના માટે બોજો નાખવો નહીં, એનો બોજો ઘટાડવો, એનો બોજો ઉતારવામાં સહાયક થવો, એનું નામ વાત્સલ્યના પ્રભાવના. મુજે તો એ શટ આવશ્યક નહીં, લેકિન એક હી આવશ્યક હૈ વહ પડકર ઇતના બહુત આનંદ હુઆ થા કે વહ મુજે સ્પષ્ટ યાદ હૈ. ક્યાંથી સ્વામગઢ આવવાનું થયું, ટર્નિંગ પોઈન્ટ છે આ. આત્મકર્મ એ વાત માછી પડકર એટલે આત્મકર્મ માછીથી કે એક આત્મામાં અંતર્મુખ થવું એક જ નિશ્ચય આવશ્યક છે. આ છ આવશ્યક તે ખરેખર આવશ્યક
નથી,
વ્યવહાર આવશ્યક છે એટલે ખરેખર નથી. એ વાત માછી અને બહુ આનંદ થયો. હું જે દોસ્તો હતો એ વાતનો સંકેત અહીંથી મળે. જુઓ જેને પ્રાપ્તિની તીવ્ર ભાવના થાય છે એનું પ્રયોજનના વિષયમાં જ્ઞાન કેટલું સૂક્ષ્મ થઈ જાય છે. અને પ્રયોજનના વિષયમાં એટલું બધું સૂક્ષ્મ જ્ઞાન થાય છે.
એક જ વાક્ય ઉપર
ગુરુદેવને જોયા નથી, સાંભળ્યા નથી. આ વાત માટે ત્યારે એમને એમ છે મારું પ્રયોજન સિદ્ધ થાય એવી વાત આ જગ્યાએ લાગે છે. મારે ત્યાં જવું જોઈએ, મારે અવશ્ય ત્યાં
જવું નહીં.
એ જવા આ વાંચ્યું અને એ સ્વામગઢ આવ્યા એ પહેલા ઘણી તૈયારી થઈ. જેમ જેમ મખદ વિજાયને તૃષા વધે એમ એમની જિજ્ઞાસા અને ભાવના તીવ્ર થતી ગઈ, અતિ તીવ્ર ભાવના વસાવ્યા. નહીંતર એ જમાનામાં 600 માઇલની મુસાફરી કરીને, 600 કિલોમીટરની મુસાફરી કરીને અજાણ્યા સ્થળમાં અને અજાણ્યા ગામડામાં અજાણ્યા માણસોની વચ્ચે આવવાનો ઉતાવળ જલ્દી દૂર માણસ ન કરે, આવવાનો જલ્દી ઉતાવળ ન કરે, તીવ્રતા ન કરે. જાશો જાશો કંઈક જરાક આ કામ થઈ જાય પછી જશો, આ કામ થઈ જાય પછી જશો, આ કામ થઈ જાય પછી જશો. આમને આમ એને કેમ ને કંઈક નીડ્યા કરે, લંબાતું જાય. આજે આવ્યા છે તીવ્ર ભાવના લઈને આવ્યા છે એટલે એમને ઉદ્દેશ પરિણમી ગયો. એવી ભાવના લઈને આવ્યા હતા એટલે ઉપદેશ પ્રગટ ગયો. એટલે ઉપદેશ તો બધા સાંભળતા હતા, સાંભળ્યો બધા, સાંભળ્યો તો સાંભળતા હતા, પછી સાંભળ્યો હતો ને કેમ જલ્દી કામ એ તૈયારી અંદર. અમને સત્પુરુષ મળ્યા જ નહીં, ઓછીનતા જ પહેલા વહેલા મળ્યા પામી
ગયા.
એ તો કોઈ પણ જીવ પામે ત્યારે એ જ સ્થિતિમાં પામે, બીજી સ્થિતિમાં તો કોઈ પામી શકે. એ તો એક નિયમ છે કે પામવા ગયે તો એ જ સ્થિતિ આવે પાછળ. પણ એ પહેલાના ઉદયનો ઇતિહાસ બધાનો પૂર્વક્રમ અનુસાર જરાક જુદો જુદો હોય છે. આમને પહેલેથી મળ્યા ઓળખા, પણ બીજા જે વિપ્રયાસતા એમને ખબર નહોતી, શ્રીમદજીને ખબર હતી, એમને આસ્તે 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 પડી ગયા છે. બહુ સરસ લાઈન લીધી એવી રીતે એને આ બાજુ લઈ આવ્યા છે કે એની માન્યતાને જરાય ધક્કો ન થાય. નહીં તો શું થશે, માન્યતાનો ધક્કો લાગી જાય કે જે શ્રદ્ધા હોય છે એ આડા ગુંગડા જેવી છે, એને કોઈ અડે જરાક પણ એને ભેદ ના થઈ જાય. આમ માનો છો એ મિથ્યા છે, જેમ તમે સીધું કહી દો કહેવા જેવું. એ જે માનતા હોય એમાંથી એને કેવી રીતે માન્યતામાંથી બહાર કાઢવો એ બહુ વિચિક્ષણતા કાર્ય છે. એ સાધારણ માણસોનું કામ નથી, સાધારણ મનુષ્યનું કામ નથી, એ વિશેષ પ્રજ્ઞાવંત જે જ્ઞાની હોય એ એવું કામ કરી શકે છે. બીજાનું કામ નથી, કાં તો એને શ્રદ્ધાનો એવો ધક્કો મારશે કે ફરીને એની વાત સાંભળતો જ બંધ થઈ ગઈ છે. એને પહેલેથી જ પ્રેજ્યુડાઈઝ ઉપર થઈ ગઈ છે, આની વાત સાંભળાય જ નહીં, આની વાત સંભળાય નહીં, તો ગાડી દેવા માટે છે સીધું એમ થઈ જાય. એને એવી રીતે પૂરી હોય છે અમુક શું જીવને સામાજીવને ટ્રીટમેન્ટ એવી રીતે ન હોતા એ ઉભો રહીએ અને ક્રમે ક્રમે સત્યનો સ્વીકાર કરતો થાય એવી એવા પ્રકારને આવડત હોય એનું એ કામ છે. ગમે એનું કામ નથી, બીજાને કહેવાનું કામ ગમે એનું નથી. એ તો ગમે ગમે એને કહેવા માંગી જાય, જે પોતે અધૂરો હોય પોતાને કાંઈ ખબર ન પડતી હોય એને કહેવા માંગી જાય. તમારા આમ તમે નીચા પડે, તમે આમ કરો, તમે આમ કરો, તમારે આ બોલો, તમે આમ ન કરવું જોઈએ. છઠ આવશ્યક નહીં લેકિન એક ही આવશ્યક है ને ઉનકે અંતર કો જગવડ દિયા પ્રવચન પ્રસાદી સ્વરૂપ પારગર્ભિત વાક્ય. છઠ આવશ્યક નહીં લેકિન એક હિ આવશ્યક હૈ પહેલી લીધી, એ વાક્યને ઉનકે અંતર કો ઝકઝોર દે અંદરથી હલાવી દીધા. ઉને ગહેરી ચોંટ લગી, ઊંડી ચોંટ લાગી હતી. ઈસી વાક્યામૃત કે ભાવ ભાષણ છે, માનો અનંત કાળ સે અનંત કર્તૃત્વ કે બોજ તલે દબી છટપટાતી હુઈ ઉનકી આત્મા સ્વર્ગ ઉભર ગઈ ઓર ઉને આત્મા ભાર મુક્ત સા હલકા ભાષિત હોને લગા. અંતર મેં રોમ રોમ ઝંઝના ઉઠા ઓર સ્વર લહેરી નીકળી કે અરે મિલ ગયા જિસ સત્ય કી ખોજ થી ઉસકા વિધિ પ્રકાશક મિલ ગયા. વિધિ પ્રકાશક એટલે ગુરુદેવ. તત્ક્ષણે ઉને પૂજ્ય ગુરુદેવ શ્રી ઓર ઉનકે મંગલકારી વચનો કે પ્રતિ શ્રદ્ધા વો અંતરપ્રીતિ સ્ફુરિત હુઈ ઓર અહોભાવ છલક ઉઠા મન ભક્તિ વિભોર હો ઉઠા ઓર ઉન્હોને આત્મધર્મ મેં અંકિત શ્રી ગુરુદેવ કે ભવ્ય ચિત્ર કો શ્રદ્ધા સુમન કે રૂપ મેં નિમ્ન અર્ઘ અર્પિત કિયા. પછી અમને અર્ઘ ચડાવ્યો, એ વાંચ્યા પછી અમને ગુરુદેવ નો જે ફોટો છાપેલો હતો આત્મસન્માને અર્ઘ ચડાવ્યો, ગુરુદેવ ને અર્ઘ ચડાવાય કે નહીં અને પોતાને અર્ઘ ચડાવાય કે નહીં એનો જવાબ અહીંયા
આવી ગયો.
મારે ચલતા છે કે વિદ્વાનો એ પ્રશ્ન દોડાવ્યો હતો ને જરા, જો આ જીવંત દ્રષ્ટાંત છે તો કે હા એ તો ખ્યાલ હતો કે તમે એ દાખલો શકતો દ્રષ્ટ છે કે નહીં. ખરેખર તો અહીંયા મિથ્યા તો તીવ્ર થઈને એને સમય દર્શન નહોતું થવું જોઈતું, એના બદલે થઈ ગયું. એ શું બતાવે છે કે સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ, અત્યંત ભક્તિ ભાવ એના મિથ્યાત્વને ગાળે છે એમ છે. ખરેખર એવી વાત એમને બહુ સ્પષ્ટ યાદ રહી છે ચર્ચાની અંદર.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો.